તારીખ 24/6/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 28.
પરમાણુ તો પરમાણુ છે સારા ખરાબ ની તો માત્ર આ જીવની કલ્પના છે અને ભ્રાંતિ છે. એવું જ્યારે પરમાણુમાં વસ્તુના સ્વરૂપ નામથી નિશ્ચિત કરેલો હોય, નિર્ણય કરેલો હોય, ત્યારે પછી એ કેળના ખાવાના ઉદય કાર્ય તથા પ્રકારનો માણસ આવતો નથી. અલબત્ત એને વિકાસનું કામ થાય છે, પણ જે રસ આવવો જોઈએ ભ્રાંતિક રૂપે એ રસ ત્યાં નથી આવતો. એટલે એ પ્રકારે જ્યાં સુધી સંસારી પ્રસંગ અને સંસારના પ્રકારોમાં જ્યાં સુધી જીવને બાલક વર્તે છે, વિકાસ આવે છે, રસ આવે છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ સંભવે છે. કેમ કે સ્વરૂપમાં તો સુખ રહેલું છે. એ સ્વરૂપમાં જે આત્મિક સુખ રહેલું છે એ કેમ ભાષ્યમાન થતું નથી? છે, હૈયાતી છે, હોવા છતાં નહીં દેખાવાનું કારણ શું, નહીં પાછવાનું કારણ શું? કે એક બહુ મોટો વિપર્યાસ જ્ઞાનની અંદર કેળવાઈ ગયો છે અને એ વિપર્યાસમાં એને અનેક સંસાર પ્રસંગના પ્રકારમાં સુખના અભિપ્રાયથી, સુખના નિર્ણયથી, સુખનો રસ અનુભવ કરે છે. એવી સ્થિતિમાં કોઈ પણ કાળે આત્મસ્વરૂપ ભાષવું સંભવિત નથી. અરે આત્મસ્વરૂપ તો ન ભાષે, કેમ કે એ તો સામર્થ્યરૂપ અવ્યક્ત પદાર્થ છે. ચકમકની અગ્નિ જેવો પ્રગટ અગ્નિ નથી, એટલે સ્વરૂપ તો ન ભાષે, પણ સત્સંગનું માત્ર તથા રૂપપણે ભાષ્યમાન સંભવિત છે. એટલે દ્રવ્ય સંગ થાય પણ ભાવ સંગ ન થાય, દ્રવ્ય સત્સંગ થાય પણ ભાવે સત્સંગ ન થાય. કેમ કે ત્યાં સંતોષની ઓળખાણ થતી નથી, અંદરમાં આત્મસ્વરૂપની ઓળખાણ થતી નથી અને બહારમાં પ્રગટ સત છે એની ઓળખાણ થતી નથી. જેને દિવાસળની અગ્નિ ન સમજી શકાતી હોય એને ચકમકની અગ્નિ તો ક્યાંથી દેખાય? અને દિવાસળની અગ્નિ તો ત્યારે એને દેખાય કે બિલકુલ અંધ હોય, તો સાવ અંધારો હોય તો પ્રગટ અગ્નિ ન દેખાય. એવા અંધાપામાં અપ્રગટની ચકમકની અગ્નિ દેખાવાની કોઈ પરિસ્થિતિ ક્યાંથી હોય છે? એ તો વાત જ વિચારવાની કે ચકમકની અગ્નિ સમજાય. એમ જેને વિધિમાન સત્પુરુષ પ્રગટ સત્પુરુષ વધારે આપ્યું છે એટલા માટે કે એ પ્રગટ સત છે, ત્યાં સત પ્રગટેલું છે. પ્રગટેલા સતને ન સમજી શકે કે અપ્રગટેલા અપ્રગટ સતને સમજે કેવી રીતે બનવાની એના કરતા સહેલી પરિસ્થિતિ છે સમજવા માટે. એટલે ત્યાં આત્મસ્વરૂપ તો ભાષવું તો સંભવિત છે, પરંતુ સત્સંગનું મહાત્મ પણ તથાગતપણે ભાષમાં થવું અસંભવિત છે, જે બની શકે એવું જ નથી. આવી પરિસ્થિતિ પહેલા કાળમાં લીધી છે. તેથી આત્મામાં સુખ છે અને કોઈ પણ રજકણની અવસ્થામાં સુખ નથી એનો નિર્ણય કરવામાં આવે અને સુખ વિશેનો અભિપ્રાય બદલી જાય તો આ કાળની હાનિ થાય. અને તો જ પોતાને માર્ગ પ્રાપ્તિને રોકનારું જે એક કારણ છે એ એક કારણનો અભાવ થાય. આ કારણ તો ત્રણેયનો અભાવ થવો જરૂરી છે. એક કારણથી કામ નહીં ચાલે, અને ત્રણ કારણો વેર થવો જોઈશે. તો એ વાત છે. પહેલા કારણ સદુપયોગ ફરીથી ચર્ચાનો સવાલ થઈ ગઈ છે. બીજું કારણ છે સદપુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એની જ્ઞાનીને પરમધર્મ મળ્યો છે. પરમ વિનય, પરમ વિનતા એટલે ઉત્કૃષ્ટ વિનય, પરમ એટલે ઉત્કૃષ્ટ વિનય, અને ઉત્કૃષ્ટ દૈવત્વ, ઉત્કૃષ્ટ બહુમાન, ઉત્કૃષ્ટ ભક્તિ ક્યારે આવે કે જ્યારે જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ ભાગ ત્યારે આવે છે. જ્ઞાની સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીને પરમ ધર્મ કહેવાય છે. મુમુક્ષુતા માટે આ પરમ ધર્મ છે. મુમુક્ષુતા માટે શાસ્ત્રમાં છું એ પરમ ધર્મ છે એમ નથી કે બીજી કોઈ ક્રિયા, બીજી ક્રિયા માટે નથી લેતા. આપણે જેમાં છીએ એની ચર્ચા વધારે કરીએ. બીજી ક્રિયામાં બીજાની ટિપ્પણી વર્ષ થઈ જાય છે, બધું તપસ્યા કરે છે, આપણે ચાલતી પરિસ્થિતિ ઉપર જઈએ કે મુમુક્ષુનો પરમ ધર્મ છે. જ્ઞાની પુરુષના સત્પુરુષના પરમેશ્વર વૃદ્ધિ થવી એ જ્ઞાનીઓએ સત્પુરુષોએ મુમુક્ષુનો પરમ ધર્મ કહેવાય છે. વાસ્તવિકતા એ તો પરમેશ્વરમાં પરમેશ્વર વૃદ્ધિ થાય તે વાસ્તવિકતા છે. પણ અહીંયા કૃપાળુદેવ કોઈ બીજી વાત કરે છે, અને એમાં તેઓ શ્રીનું વચન ગાંભીર્ય ઘણું છે, વિષય ગંભીરતા ઘણી છે. કે જ્ઞાની પુરુષ સંસારી જેવા દેખાતા હોવા છતાં એમાં પરમેશ્વર બુદ્ધિ કરવી થવી એ તો સહેલી વાત નથી. કેમ કે જે ચીજ નજરે દેખાય છે કે કુટુંબ વાળા છે, પરિવાર વાળા છે, વેપાર ધંધા વાળા છે, અને તદ અનુસાર અનેક પ્રકારના પરિણામ પણ નજરે જોવામાં આવે છે, એવી વ્યક્તિમાં પરમેશ્વર બુદ્ધિ જોઈ એ કલ્પના માત્ર છે કે કોઈ વાસ્તવિકતા છે? કે પરમેશ્વર બુદ્ધિ એટલા માટે છે કે પરમેશ્વરથી બીજા જીવોનો સંસાર ઘટી અને નિર્માણ કરવાની પ્રાપ્તિ થાય છે. પરમેશ્વરના નિમિત્તે શું થાય છે? તીર્થંકર દેવ જે પરમેશ્વર છે તો એમના નિમિત્તે શું થાય છે? કે જીવોનો સંસાર નાશ થાય છે અને સાદી સમાધિ સુખમાં સુખધામમાં નિર્સુખધામમાં નિવાસ થાય છે. એવું નિમિત્તત્વ જે પુરુષમાં હોય તેને પણ પરમેશ્વર તુલ્ય જોવામાં આવે છે. કેમ કે નિમિત્તત્વ એક સરખું છે. માટે એક માણસ નદીમાં ડૂબે છે, એ સંસારમાં જીવ ડૂબે છે એમ નદીમાં ડૂબતો માણસ છે. એ ડૂબતા માણસને કોઈ સ્ટીમર આવીને, સ્ટીમ લોન્ચ આવીને બેસાડી દે તો એ નાખે આવી જાય છે, અને કોઈ માહિતી રૂપી હોડી આવી જાય, તરાકો આવી જાય અને એમાં બેસી જાય તો પણ એ બચી જાય. અને એવું કાંઈ ન મળે અને ડૂબતો તો તણખલાને પકડતો હોય, એના બદલે પાટિયું આવી જાય આત્મા, અને પાટિયાના સહારે સહારે એ તો પાઠે પહોંચી જાય, બચી જાય, મળતો બચે, ડૂબતો બચે. તો સ્ટીમરથી બચેલો અધૂરો પૂરો બચે છે, અને પાટિયાથી બચેલો કંઈ અધૂરો બચે છે. નિમિત્તમાં પ્રકાર અંતર જરૂર છે, પણ ઉપાદાનમાં જે ફાયદો થાય છે એમાં તો પૂરેપૂરો ફાયદો થાય છે. તો આ વાત નિમિત્ત પ્રધાનતાથી નથી, પણ ઉપાદાન પ્રધાનતાથી રૂપાંતર કરી છે. એક તીર્થંકર દેવ છે, એ તો વાસ્તવિક જૈન પરમેશ્વર છે, એ તો સ્ટીમર છે, કરવા માટે એક સ્ટીમર છે, એમાં બેસી જાય તો બદલવાનો કંઈ પ્રશ્ન નથી. દેવગ્રંથ ગુરુ મળે તો એ પણ એક સારું એવું માન છે, તરણ તારણ જિહાદ. પણ એ પણ જ્યારે આ કાળમાં જોવામાં નથી આવતા એવી જ્યારે પરિસ્થિતિ છે, તીર્થંકર કેવળનો કાળ પૂરો થઈ ગયો પંચમહારા, ત્યાર પછી પંચમહારાના જન્મ પહેલા જંબુ સ્વામી, ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી ત્રણ કેવી થયા, પછી તો કેવી ત્રણ કાળ નથી, અને એ તો શાસ્ત્રીય પરિસ્થિતિ પણ નથી કોઈ પણ જીવ. ત્યાર પછી નિર્ગ્રંથ મુનિ આવ્યા, ભાવની છેલ્લા 500-600 વર્ષ પછી એ પરિસ્થિતિ પણ જોવામાં આવતી નથી. ત્યાર પછી કોણ રહ્યું કે હવે પરિસ્થિતિ રહી એક સમ્યક જ્ઞાને સમ્યક દ્રષ્ટિ રહેવા પરમાત્મા જ્ઞાની કૃષિ રામકૃષ્ણમાં પ્રશ્ન કરે છે કે કૃપાળુદેવ સત્પુરુષનો જેટલો મહિમા કર્યો છે એટલો પ્રાચીન પૂર્વાચાર્ય મુનિઓએ કેમ કર્યો નથી? અલબત્ત કર્યો છે, પણ એનું પ્રમાણ ઓછું જોવામાં આવે છે. કર્યો છે તો એટલો જ કર્યો છે, એ તો એનું પ્રમાણ આ ગ્રંથમાં જેટલું વિશેષ દેખાય છે એટલું તે ગ્રંથોમાં વિશેષ પ્રમાણમાં નથી દેખાતું, પણ છે એટલું જ મહત્વ, એટલું જ આવ્યું છે, ઓછું મહત્વ નથી. નિગ્રંથ ગુરુઓની અવેલેબિલિટી હતી, ઉપલબ્ધિ હતી, પ્રાપ્તિ હતી, સંયોગ થતો હતો. આજે સેંકડો વર્ષની પરિસ્થિતિ નથી રહી, ત્યારે ગુરુશ્રીજીને કરવા માટે એક જ મેલી કર્યું, અને તે સત્પુરુષ. સત્પુરુષ સિવાય હવે જયારે આવો વાળો છે, અને એ સત્પુરુષથી જે કામ થાય છે તે તીર્થંકરથી થાય છે, તે નિગ્રંથ વિરાટથી થાય છે, અને મુમુક્ષુને તો મુમુક્ષુના પક્ષે તો એટલો જ ફાયદો છે જેટલો ફાયદો બીજાથી થાય છે, એટલો સત્પુરુષથી થાય છે. ત્યારે પછી સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિના આનંદો શું આવે? કે કોઈ માણસ ભર જંગલમાં ફસાયો છે, મધ્ય રાત્રિએ ભર જંગલમાં ફસાયો છે, ગાડી લીક થઈ જાય છે, શું કરે? મુસાફરી નીકળે અને રાત્રિની મુસાફરી શરૂ કરી, કાંઈ વાંધો નથી, આપણે ગાડી પાછા પહોંચી જશે, બધું બરાબર છે, કાંઈ કહેવાય નહીં, ક્યારે શું થાય નહીં, ગાડી ચાલે એવું નથી. એમાં પછી બધું દેખાય નજરે, કોઈ જંગલી પ્રાણી દેખાય, કોઈ મોટા સર્પ દેખાય જાય, અજગર દેખાઈ જાય, અને એમ લાગે કે આ તો એને તો જાણે ખોરાક દેખાતો હોય એવી રીતે જોતા હોય છે, અને એ વખતે એમ લાગે કે હવે આમાં ક્યાંય બચવાની પરિસ્થિતિ નથી. આ બધું જોઈએ તો આટલા ઊભા છે, આ બધું જોઈએ તો આટલા ઊભા છે, રસ્તામાં ઊભા છે, ક્યાંય બચવાની જગ્યા નથી. અને એ વખતે ઉપરથી કોઈ હેલિકોપ્ટર આવે એક બાજુ જવાની જરૂર નથી, બેસી જાઓ, ખુરશી ઉતારી દેશે, દોરે બાંધીને નજરે મન દેખાતું હોય અને છેલ્લી મિનિટે જ્યારે બચવાની પરિસ્થિતિ અણધારી ઊભી થાય અને ત્યારે શું લાગી થાય નથી, તો ઉપરથી ભગવાન આવ્યો શું કે ખબર નથી. માણસ આવ્યો કે દેવાની ખબર નથી, પણ એ તો એમ જ કહેવાનું છે કે ઉપરથી તો ભગવાન આવ્યો. નહીતર આ તો બધા હેલા જતા હતા, એને તો ખોરાક દેખાતો હતો અને પછી ક્યાં ચાલ્યા જતા હતા. બચવાની કોઈ એક બાજુ જગ્યા જવાની પરિસ્થિતિ નહોતી, ત્યારે ભગવાન કહે તો શું એમ આ સંસારમાં જ્યાં જ્યાં નજર પહોંચે છે ત્યાં ત્યાં કરવાનું કોઈ નિમિત્ત દેખાતું નથી. સત્પુરુષ પણ અબજો માણસોમાં અબજો મનુષ્યોમાં એકાગ્ર રહે છે. અત્યારે 6 લાખની વસ્તી છે, આપણે આવાગમન કરીએ છીએ એ દુનિયામાં. વર્લ્ડની 585 કરોડની 6 અબજ આસપાસની વસ્તી દેખાય છે, એમાં 6 શૂન્ય દૃષ્ટિ શોધવાનું મળે અબજ એને મળે આગળ. કેટલી દુર્લભતા છે એ તો પોતે કહ્યું છે, 4થા કાળમાં દુર્લભ છે, 5મા 5મા આરામમાં તો અત્યારે દુર્લભથી દુર્લભ છે. એવી પરિસ્થિતિમાં એવી પરિસ્થિતિમાં કોઈ જીવને તરવાનું નિમિત્ત હોય તો પ્રત્યક્ષ સદગુરુ સંબંધની પરોક્ષ કૃપા. આ જે વાત કરી છે એ અનુભવની વાત છે કે એમ જ બને એને પરમેશ્વર બુદ્ધિ આવ્યા વિના રહે નહીં. અને પરમેશ્વર બુદ્ધિ ન આવે તો એને સત્પુરુષ ગયા છે એ વાત એને સમજાવી નથી. એ વાત જરા વધારે જોરથી તો સારી રીતે એને તો માર્ગની પ્રાપ્તિ ઘણી નિકટ છે, પરમ નિકટ છે એટલે ઘણી નિકટ છે. અને જેને જ્ઞાની પુરુષ અને પરમાત્માના અંતર જ નથી એમ જ્યારે એવી ભક્તિ ઉગે છે ત્યારે એમને માર્ગની પ્રાપ્તિ નિકટ છે એની ઘણી નિકટ છે. એ વાત અહીંયા 264 પત્રમાં કરે છે કે સત્પુરુષ માર્ગ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીને પરમતાનો કરો છે. અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ સત્પુરુષ છે એ ઓળખાણ થયા વિના આવતી નથી. કોઈને ઓભે આવે છે તો પણ એનું ફળ એટલું આવવું જોઈએ કે તે ઓભ સંજ્ઞા છૂટીને ખરેખર પરમેશ્વર બુદ્ધિ ત્યાં આવી નથી. આવી એમ ગણવું ન જોઈએ, સમજવું ન જોઈએ. અને એના ફળ સ્વરૂપે જે કઈ પદાર્થ નિર્ણય થઈને વધુ લાંબો સમય જે કોઈ મનુષ્ય વ્યતીત કરે છે તેને ઓમ સંજ્ઞા આત્મસ્વરૂપ ને વિશે કલ્પિત નિર્ણય થવાનો પ્રકાર ઉત્પન્ન કરાવે છે. તેથી ઓમ સંજ્ઞામાં જે નિવૃત્ત છે અને સત્પુરુષ વિદ્યમાન હોય તો એની ઓળખ નહીતર આત્મસ્વરૂપની ઓળખ આવે એ પરિસ્થિતિએ આવી જવું જોઈએ. અને તો જ એનો સાચો મહિમા અથવા
નિવૃત્ત થઈને
સ્વરૂપને ઓળખવા અથવા સત્પુરુષને ઓળખવા કરી શકે છે. એટલે અહીંયા જે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ હોય છે ત્યાં એ વાત અપેક્ષિત છે અથવા એ વાત ગર્ભિત છે કે સત્પુરુષ ઓળખાય તો જ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય અને ન ઓળખાય તો યથાર્થ પરમેશ્વર બુદ્ધિ ન થાય પણ ઉપસંધાય થાય અને ઉપસંધાનું ફળ ખરેખર પરમેશ્વર બુદ્ધિ થઈ છે એ નથી અથવા ઉપસંધાનથી આગળ વધીને સાચી ઓળખાણ થાય ત્યારે જ ખરેખરને ફળ આવે છે, સ્વરૂપ પ્રાપ્તિ થાય છે, માર્ગની પ્રાપ્તિ થાય છે. એ વાત ત્યાં ગર્ભી છે અને એ બુદ્ધિ કર્મ દેહને સૂચવે છે. ત્યારે જે વિનય, ત્યારે જે મહત્વ, ત્યારે જે મહિમા, ભક્તિ વગેરેનું પરિણામ થાય છે તે ઉત્કૃષ્ટ કક્ષાના થાય છે. કેમ કે એક મરણથી બચાવનાર પ્રત્યે પણ એ જીવ બધા જ પ્રાણીઓ પ્રત્યે સમાન ભાવમાં આવે છે કે જેઓ મારો આત્મા છે એવા જ બધા આત્માઓ છે. કોઈ આત્મા ઊંચો નથી, કોઈ આત્મા નીચો નથી. તેથી કોઈ પણ આત્માને દુર્ભાવો એ બધે નાશ પામે છે. ત્યાં સુધી કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના જીવોને પોતાના મનથી પાયાથી કરવું કરાવવું એ પ્રકારે કોઈને પણ સુખ પહોંચે એ અભિપ્રાય ખલાસ થાય છે. અભિપ્રાય અને નિર્ણય એ રીતનો થઈ જાય છે કે સત્પુરુષને ઓળખાણ છે એનું એક બીજું લક્ષણ અહીંયા બતાવ્યું છે કે જેને લઈને સર્વજ્ઞાની પ્રત્યે દાસત્વ મનાય છે અને એવી પરિસ્થિતિમાં એને પરમ યોગ્યતાની, સારી એવી યોગ્યતાની પ્રાપ્તિ થઈ ચૂકી છે અથવા એ જે ઉત્કૃષ્ટ મોક્ષતામાં વર્તે છે કે જેને માર્ગ પ્રાપ્તિ થોડી સહજ માત્રમાં છે એ માર્ગ પ્રાપ્તિમાં એને જે રોકી શકે એવું નથી. જો કે કારણ કહેશે, ત્રીજું કારણ કહેશે કે ત્યાર પછીનું કારણ છે, તો પણ એ કારણ કયા પછી એમ કહેશે કે એ કારણનું બીજ પણ આ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ છે તે છે. એ વાત ગણિતથી સાબિત થાય છે. આપણે શ્રદ્ધાનો વિષય જે જૈન દર્શનમાં ચાર પ્રયોગ છે એમાં કરણાંગીઓને ગણિતાંગીઓ કહેવામાં આવ્યો છે. એ ગણિતનો વિષય છે. તો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિથી માર્ગ પ્રાપ્તિ સુગમ થાય છે, ત્યાર પછી માર્ગ પ્રાપ્તિ સહેલી રીતે થાય છે એમ ગણિત કહે છે કે હા એ ગણિત છે. આ સિદ્ધાંતિક વાત છે કે જે પુરુષે દર્શન મોહનો નાશ કર્યો અને જે પુરુષે દર્શન મોહનો નાશ કરતા જેને અંતઃકરણમાં પરમાત્મ તત્વ વિરાજમાન છે, નાનીના હૃદયમાં પણ વિરાજે છે કે પોતાનું પરમ તત્વ વિરાજે છે, પરમાત્મ તત્વ વિરાજે છે, તો એ અંતરપરિણતિના દર્શન કરતા એ નિર્મોહી પરિણતિના દર્શન કરતા નિર્મોહી પરમાત્માનું પણ દર્શન થાય છે. કેમ કે એનો વિષય છે, પરિણતિનો વિષય તો એ છે. જેને એટલે હદે એ વાત જોઈ તેનો દર્શન દીર્ઘકાળે અતિમંદતાને લાગે છે. આ ગણિત છે સીધે સીધું. દર્શન મોહરહિત જે કોઈ સામે ચીજ છે એમાં જ્ઞાની પુરુષની અંતઃકરણથી કે જ્ઞાની પુરુષ પોતે છે અને એના વિશે દૂર કરવામાં આવે છે. તો એક ન્યાયે નામે પુરુષ મારફત થ્રુ માય ચેનલ થઈ ગઈ એને પરમાત્મા એટલે એને સ્વરૂપ નિર્ણય થાય છે કે જે સ્વરૂપ પરમાત્મા દર્શાવે છે પરમાત્મા સ્વરૂપે છે જે સ્વરૂપ એના એનો નિર્ણય થવાનું કારણ જ્ઞાની પુરુષની ભક્તિ કેમ છે પરમેશ્વર બુદ્ધિ કેમ છે કે એને એમાં પણ પરમાત્મા જોયા છે માટે એમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે અને એને શંકા પડતી નથી કે હવે હું આ પુરુષના નિમિત્તે કરીશ કે નહીં કરું કોને ખબર ભગવાન જાણે એ બિલકુલ નથી જેમ હોટેલમાં આંકડો દેખાય છે એમાં શંકા પડતી નથી એવી રીતે એને સત્પુરુષમાં પોતાનું આત્મકલ્યાણ નજરો નજર દેખાય છે એવી પરિસ્થિતિ સર્જાય છે એ પરિસ્થિતિ એ દર્શન ભોગને મંદ કરવાના જેટલા કોઈ ઉપાય છે બીજા બીજા ઉપાય અંદર છે એના કરતાં સુગમમાં સુગમ અને સહેલામાં સહેલો ઉપાય છે એક 693 નંબરનો પત્ર છે ને એમાં જ્ઞાન માર્ગે ક્રિયા માર્ગે અને ભક્તિ માર્ગે આત્મકલ્યાણ સાધનાની ચર્ચા કરી છે જ્ઞાન માર્ગને તમારે નિકટ બતાવ્યો છે અને ભક્તિ માર્ગને સહેલો બતાવ્યો છે એમ કહેવા પાછળ હેતુ છે કે જ્ઞાનમાં તો અનેક વાતો છે જ્ઞાન તો એક દરિયા જેવો વિષય છે અને એ દરિયામાંથી મોટી પકડવું છે જ્યારે સત્પુરુષમાં એની ઓળખાણ થતા જે પોતે આત્મા આવે છે એ પોતાના આત્મા આવે છે સંપત્તિ આત્મા આવે છે એ બહુ સહેલાઈથી આવે છે એની સુગમતા જોઈએ ત્યાં દર્શનનો મંદ થવાનું કારણ બહુ સુગમ કારણ છે ઓગસમનામાં પણ કેટલો દર્શનનો મંદ પામે છે અને જો એ વખતે ઓળખવાનો પ્રયત્ન કરે તો એકદમ દર્શનનો મંદ પામે છે હા ઓગસમનામાં આવ્યા પછી ઓગસમનામાં રહી જાય અને ઓળખવાની તીવ્રતા ના આવે તો જોખમ છે તો મુશ્કેલી છે અને તો એને કામકારી સિદ્ધિ નહીં પણ થાય પણ પહેલાં ઓગસમનામાં આવે છે તો એને ઓળખવાની પરિસ્થિતિ સુગમ થાય છે કેમ કે ત્યાં અમુક હદે દર્શનનો અનુભવ થયો છે અને ઓળખતી વખતે એકદમ દર્શનનો અનુભવ થાય થઈ જાય છે જેથી સ્વરૂપ આપી નીકળવા થાય છે આ એનું ગણિત છે એટલે ગણિતથી પણ એ સાબિત થાય છે કે જો દર્શનોને બંધ કરવો હોય તો સત્પુરુષ પ્રત્યે જે ભક્તિ છે એ સહેલામાં સહેલો અને સુગમમાં સુગમ ઉપાય છે એટલે જ્યાં સુધી એવી પરમ યોગ્યતાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પરમ દૈન્યત્વ આવરિત રહેલું છે એટલે કે પરમ વિનયનું ભક્તિ ભક્તિ કરવી જોઈએ એમ સમજીને ભક્તિ કરે ત્યારે કૃતજ્ઞતા થવાની સંભાવના છે પણ ઓળખાણ થતા જે ગૌરવમાન આવે અને ભક્તિ સહજ આવે એ ભક્તિમાં કૃતજ્ઞતા થતી નથી એ ભક્તિમાં સહજતા આવે છે અને એ ભક્તિનું ફળ સન્માર્ગની મોક્ષ માર્ગની પ્રાપ્તિ છે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે ત્યાં સુધી પરમ દૈન્યત્વ આવરિત રહેલું છે એમાંથી એ વાત નીકળે છે કે જે કૃત્રિમ ભક્તિ છે એમાં પરમ દૈન્યત્વ નથી જે સહજ ઓળખાણપૂર્વક પરમ વિનયની પ્રવૃત્તિ થાય છે અને જ્યાં સુધી પરમ વિનય નથી થતો ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધિત હોય છે ત્યાં સુધી જે અવરોધ છે એવા જે ભક્તિના પરિણામ કહો કે એવા ઓળખાણ વગર જે ભગવાનનો અભાવમાં જે પરિણામ ભાવ ધરાવે છે એ પ્રતિબંધયુક્ત યોગ્યતાના પરિણામ છે અને ત્યાં મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં જે અવરોધ ઉભો છે એમ શ્રીમદભાઈ કહે છે. એ પણ થયું કોઈને જો કે સત્પુરુષ ઓળખાયા પછી આત્મ સ્વરૂપની ઓળખાણ અંધાર એવું બની છે, પરંતુ આત્મ સ્વરૂપને ઓળખાણ કરવી અને સત્પુરુષને ઓળખાણ કરવી એમાં એટલો તફાવત છે કે એક સ્વતત્વ છે અને એક પરતત્વ છે. આકર્મમાં દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ એ આ આત્માથી ભિન્ન એવા પદાર્થો છે અને પ્રયોજન તો પોતાના આત્મ સ્વરૂપમાં સદાને આચરણ કરવું એ પ્રયોજન છે. તેથી વિષય ભિન્ન હોવાથી હજી આત્મ સ્વરૂપનો નિર્ણય કરવો એ બાકી રહે છે. જો કે સત્પુરુષની ભક્તિ ઓળખાણથી થઈ છે, ત્યાં જે દર્શનનો અનુભાગ થયો છે, ત્યાં જે અનુભાગ થવાના કારણથી જે જ્ઞાનમાં નિર્મળતા આવે છે એ નિર્મળતાના પદાર્થનો નિર્ણય થવો સુગમ છે. એના પ્રતિપક્ષનો વિષય વધારે સ્પષ્ટ કે આત્મ સ્વરૂપને નિરૂપિત કરતા એવા શાસ્ત્રો અને સત્પુરુષના અંશનો સમજાય છે છતાં ભાવ પાછળ નથી એવી પરિસ્થિતિ મોજુદપણે જોવામાં આવે છે, પ્રત્યક્ષપણે જોવામાં આવે છે. અને પ્રયોજનભૂત વિષયને આ જીવ બરાબર સમજતો હોવા છતાં એટલું જ નહીં, કોઈ વાત તે આત્મ સ્વરૂપને દર્શાવનારા પ્રત્યક્ષ મહાપુરુષ આત્મ સ્વરૂપના મહિમામાં અને આત્મરસમાં તરબોળ થઈને ભાવમાં વિભોર થઈને તે આત્મ સ્વરૂપનું નિરૂપણ કરતા હોય અને અમુક સુધી સાંભળતો હોય, સાંભળતો ન હોય સમજતો હોય કે આમ કહેવા માંગે છે, છતાં ભાવ પાસે નહીં આવવા. નિર્મળતા સત્પુરુષની ઓળખાણ અને સત્પુરુષ પ્રત્યેના બહુમાનને લઈને દર્શન મોની જ્યારે કષાય રસ મંદ પડે ત્યારે દર્શન મંદ પડે, દર્શન મંદ પડે ત્યારે કષાય રસ પડે. દર્શન અને ચારિત્ર બંને મોહમાં આ પ્રકારના પરિણામ અવિરામ આવે છે અને એ પ્રકારના પરિણામની અંદર દર્શન મંદ પડે ત્યારે કષાયરસ મંદ પડે ત્યારે જ્ઞાનના નિર્મળતા આવે. મોક્ષોની ભૂમિકાને યોગ્ય નિર્મળતા આવતા પદાર્થનો નિર્ણય થવો સુગમ છે અને જ્યાં સુધી એવી પરિસ્થિતિમાં ન આવે એ જીવની બુદ્ધિનો વિકાસ ગમે તેટલો હોય, બહુ બુદ્ધિવાળો દેખાતો હોય, મોક્ષોક્ષમ વાળો હોય, હજારો શાસ્ત્રો દુનિયાની બુદ્ધિ નહીં, જગતના કાર્ય નહીં, પણ શાસ્ત્રમાં બુદ્ધિ કામ કરતી હોય, હજારો શાસ્ત્રમાં પારંગત હોય તો પણ દર્શન બોધ એનો સાજો છે, દ્રઢ છે, મજબૂત છે, બળવાન છે, એના જ્ઞાનમાં ઉઘાડ વધેલો છે, નિર્ભરતા છે, અને એ નિર્ભરતાના અભાવને લીધે પદાર્થનો ભાવ વાસ્તવ છે, નિજ પદાર્થનો આત્મસ્વરૂપનો ભાવ વાસ્તવ નથી, પદાર્થ નિર્ણય થતો નથી. આ પરિસ્થિતિ ઉભી રહી છે. એ પરિસ્થિતિ સત્પુરુષને ઓળખવામાં નથી રહેતી, પણ કદાચ એ બંને થયા હોય એટલે કે સુખ આત્માના છે, પરમાત્મા નથી, એ અભિપ્રાય પણ બરાબર થયો છે, અને સત્પુરુષની ઓળખાણ પણ છે, તો પણ વાસ્તવિક પરમાત્માની કાંઈક યોગ્યતાની પુરુષાયને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો વાસ્તવિક તત્વ પામવાની યોગ્યતાની કાંઈ ઓછાય એટલે આ વિશે વિચાર કરીએ કે કાંઈક કાંઈક પણ શું કાંઈકમાં શું સમજવું કે ત્યાર પછી સત્પુરુષ તો પરપદાર્થ છે, આત્મપદાર્થ એ સ્વપદાર્થ છે, એની ઓળખવાની જિજ્ઞાસા પદાર્થ નિર્ણય થવા માટે કેટલાક ધર્માત્માઓને તો દર્શન પરિષદ અને અજ્ઞાન પરિષદમાંથી પસાર પણ એ દર્શન કરી શકતો વેલો છે એ મહાત્મા માન્યા છે. તો એ દર્શન પરિષદમાં એ પસાર થનાર મનુષ્યના આત્માને ઘણી વેદના થઈ આવે છે કે અરે હું મારા પરમાત્મા તત્વના વિયોગમાં કે પરમાત્મા સાધના ગુરુદેવ શ્રી સમજમાં અરે ઘરમાં સર્પ પાડ્યા હોય ને તો જંગલમાં તો ક્યાં વાત કરી, ઓરડામાં પૂછડી દેખાય ને આંખોમાં પાડ્યા હોય, પણ કબાટ પાછળ હોય ઉતરી ગયો હોય એમાં પૂછડી બહાર લઈ ગયો હોય ને પછી હું ગાવે કરી કરે તો હતા એ દર્શન લીએ છે આપણે ત્યાં આપણા પૂજા શું કરો કહો ને નજરે જોયા પછી એક અંશે જોઈ જાય આંખોનો જોઈએ અંશે જોયો તો એમ કોઈ મારવા પાછળ પીડ્યું પિસ્તોલ લઈને છરી લઈ પોલીસ ગુંડા ઊંઘી જાય ખબર લોકો આવી જાય રસ્તામાં દોડતા દોડતા જેમ ખાવું પીવું ને ઊંઘવું બધું છૂટી જાય એક ભયનો પ્રશ્ન થાય કે જયારે તીવ્ર ભયનો આથી આવે છે ત્યારે ભૂખ મરી જાય છે અંદરમાં વેદના હોય કે મારું સ્વરૂપ શું મારું સ્વરૂપ નો નિર્ણય કેમ મને નથી મને ભાવ કેમ વાંચતો નથી એવી પરિસ્થિતિમાં જયારે જીવ આવે છે અથવા કૃષ્ણ કૃષ્ણ કે રોવાડે રોવાડેથી પાણીનો પોકાર ઉઠતો હોય એવી તૃષા લાગી હોય કેવી તૃષા લાગી હોય પાણી પાણી રોવાડે રોવાડેથી પાણી પાણીનો પોકાર થાય પ્રાણ છૂટવાની તૈયારી હોય તો પાણીને એક પીવું ભરે ને તો એ ઝડપ કરે એના પર તૂટી પડે એવી પરિસ્થિતિમાં ન આવે અને ખાય પીને હોવિયા કરે ખાતા ખાતા શાસ્ત્ર હાથમાં લે ચડી જશે એવી આવી પરિસ્થિતિમાં આવનારા મુમુક્ષુઓને જ સ્વરૂપ પ્રાપ્તિ થઈ છે કોઈને બીજી રીતે થઈ નથી એવી પરિસ્થિતિ છે કેમ કે અનાદિની જે વિભાવ પરિણતિની જે અંદરમાં જમાવટ છે ને એ થરના થર જાય છે કોઈ પાકના થર જાય જે જામી ગયા હોય ને એવી રીતે જામેલી છે અશક્તિ એ મલિનતા એ મળને ખોદીને બહાર કાઢવો પડે છે અને એ ખોદવાની આ પ્રક્રિયા છે એને દર્શન પરિશ્રમ અને જ્ઞાન પરિશ્રમ એવી કઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો પરંતુ ચિત્ત વ્યાકુળ રહે છે કે ચિત્તની વ્યાકુળતા તેને અહીંયા પરિશ્રમ કર્યો છે એને અહીંયા દર્શન જ્ઞાન પરિશ્રમ કર્યો છે એવી સ્થિતિમાં આવતા પછી પદાર્થ નિર્ણય થાય છે પણ જો જે એવી સ્થિતિમાં ન આવે તો મિથ્યા સંતા મિથ્યા સંતા એટલે ખોટું સમાધાન થાય છે બરાબર શાસ્ત્રો વાંચ્યા અને બુદ્ધિ પણ બરાબર કામ કરે છે આત્મા દ્રષ્ટિ બુદ્ધિ કર્યા છે હવે આત્મસ્વરૂપ કેવું છે એને બરાબર ખ્યાલ આવી ગયો मिथ्या संता है, अथवा कल्पित पदार्थ ने विशेष अपनी मान्यता કલ્પિત પદાર્થ ને વિશેષ સ્વપ્ની માન્યતા હોય છે યથાર્થ પદાર્થ નો યથાર્થ ભાવ ભાષણ થવાને બદલે ત્યાં કલ્પિત પદાર્થ ને વિશેષ સ્વપ્ની માન્યતા હોય છે આવો પરમાત્મા છે એમ કલ્પનામાં આવે છે પોતે જેવો છે એવો ભાષણમાં અપૂર્વ પદાર્થ છે એમ જે ભાષો લીધે એવું અપૂર્વ ભાષો નથી મને અનંત કાળમાં જે મારો અપૂર્વ સ્વરૂપ છે અપૂર્વ પદાર્થ ને વિશે પરમ પ્રેમ આપવો એટલે કે પદાર્થ અપૂર્વપણે ભાષતો નથી અને જો અપૂર્વ પદાર્થ અપૂર્વપણે ભાષો એટલો બધો જાગૃત થાય છે કે એ મહિમાની અંદર આત્મરસને એક પરિણતિ ઉત્પન્ન થાય છે અને એ પરિણતિનું બળ આત્મ સ્વરૂપમાં શુદ્ધ યોગને ઉત્પન્ન કરી દે છે શુદ્ધ યોગ આગા વિના રહેતો નથી એ સ્વામી સમય દર્શન છે તેથી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી અને એ જ પરમ યોગ્યતાની જે છેલ્લી હદની યોગ્યતાની આ હાનિ છે અથવા આ ખામી છે આ ખામી જ્યાં સુધી ન પૂરાય ત્યાં સુધી મોક્ષનું જીવ સ્વરૂપ સન્મુખ મિથ્યાદર્શિની સ્થિતિ બનાય વર્ગમાં આવતો નથી અથવા સ્વરૂપ સન્મુખતાને પામતો નથી અને સૌ સન્મુખ થયા વગર એ સમ્યક દર્શનને સામે કરી વધતું નથી એટલે પદાર્થનો નિર્ણય એ 751 પ્રકરણમાં જે કર્યું એ સ્પષ્ટ અનુભવાંશે પ્રતિ એ પદાર્થના નિર્ણયનો વિષય છે અને એ પદાર્થનો નિર્ણય જ્યાં સુધી થાય ત્યાં સુધી સમ્યક દર્શનનું કારણ ઉત્પન્ન થયું નહીં હોવાને લીધે સમ્યક દર્શન રૂપી કાર્યની ઉત્પત્તિ પણ થતી નથી કેમ કે આ એક એવું કાર્ય છે કે જેની સાથે કાર્ય પ્રતિબદ્ધ થયેલું છે અધ્યાત્મના સિદ્ધાંતો છે એ અધ્યાત્મના સિદ્ધાંતોમાં કેટલાક સિદ્ધાંતો એવા છે કે જેના કારણ કાર્યમાં સાધક સાથેના સિદ્ધાંતોમાં સાધક સાથે સાધનની પ્રતિબદ્ધતા છે કારણ સાથે કાર્યની પ્રતિબદ્ધતા છે કાર્યની સાથે બંધાયેલું છે એવું એ કારણ છે એ કારણ પદાર્થનો અનિર્ણય છે અને એ અનિર્ણય વર્તે છે ત્યાં સુધી મહાવીરની પ્રાપ્તિ પ્રતિબંધ છે અને તે અવરોધને દૂર કર્યા વિના બીજો કોઈ ઉપાય એથી સહેલો બીજો ઉપાય છે એમ બનતું નથી. તેથી મહાપુરુષોએ જે આ વિષય નિષ્કાર કરવાથી નિરૂપણ કરેલો છે એમ બદલે આ વિષયમાં પરિશ્રમ થયો છે. સાર્થક પણ આપણે કરીએ એવી આપણે છે.